सहयात्रियों, आजना वार्तालापनो विषय आप सब जानो छो एम श्री अरविंद संस्मरणों में आ विषय अथवा तो आ शीर्षक नी सेट भूमिका आपी दो मनोज दास श्री अरविंद दर्शन ने योगना ख्यातनाम विद्वान छे अने तेओ हमना श्री अरविंद नु जीवन वृत्तांत लखी रहा छे, जीवन चरित्र लखी रहा छे जे आश्रम थी प्रकाशित थता मासिक द मधर इंडिया मा क्रमशः छपाई रह्यु छे। आम तो श्री अरविंद ना घणा जीवन चरित लखाया छे, तेम छता मनोज दासे घणु बधु संशोधन कर्यु छे अने एने आधारे आ जीवन वृत्तांत मां घणी बधी नवी सामग्रीओ एमणे पेरसी छे। ए सामग्रीना घणा बधा सोर्सिस मूल स्रोतो छे, એમાંનો એક સોર્સ, એક મૂળ સ્રોત છે સંસ્મરણો। શ્રી અરવિંદ સાથે અત્યંત નિકટતાથી રહેલી કેટલીક વ્યક્તિઓએ પોતાના સંસ્મરણો એમના વિશેના લખ્યા છે, કેટલાકે પુસ્તક રૂપે લખ્યા છે, કેટલાકે માત્ર એમને લખીને રહેવા દીધા છે। તો આ બધી આવતા સોર્સિસમાંથી સામગ્રી લઈ અને મનોજ દાસે પોતાના જીવન વૃત્તમાં એને સામેલ કરી છે। એને આધારે આજનો અને આવતા સોમવારનો એમ બે વાર્તાલાપ આપવાનું આયોજન થયું છે। સૌથી પહેલા આપણે દિનેન્દ્રકુમાર રોયના સંસ્મરણો લઈશું। શ્રી અરવિંદ પ્રસંગ એવા શીર્ષક હેઠળ બંગાળીમાં એ સંસ્મરણો એમણે લખ્યા છે, અંગ્રેજી અનુવાદ પણ થયો છે। દિનેન્દ્ર એ જમાનાના કલકત્તાના બંગાળી ભાષા અને સાહિત્યના ખ્યાતનામ વિદ્વાન, શ્રી અરવિંદ 1897-98 ના અરસામાં વડોદરાથી કલકત્તા ગયા, વેકેશનોમાં જતા એ વખતે એમણે ઈચ્છા પ્રદર્શિત કરી કે મારે બંગાળી શીખવું છે કોઈકની પાસેથી। હું સમજુ છું કે એમને બંગાળી વાતચીત કરતા શીખવું હશે, કન્વર્સેશનલ બંગાળી। એનું કારણ એ કે નાનપણમાં 5 વર્ષના હતા ત્યારે દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાં 2 વર્ષ ભણ્યા ઇંગ્લિશ મીડિયમની, ઘરમાં એમના પિતાશ્રીના આગ્રહથી ઇંગ્લિશ જ બોલાતું અને ત્યાર પછી એ 22 વર્ષના થયા ત્યાં સુધી શ્રી અરવિંદ ઇંગ્લેન્ડમાં રહ્યા આપણે જાણીએ છીએ। એટલે બંગાળ અને પછી અહીંયા આવ્યા અને સીધા વડોદરા મહારાજાના ની સેવામાં જોડાયા। એટલે બંગાળી બોલવાનું એમને સહેજે મહાવરો જ નહોતો એમ કહીએ તો ચાલે. જો એ બંગાળી જાણતા હતા, વાંચી શકતા હતા, સમજી શકતા હતા, કદાચ લખી પણ શકતા હતા અને ઠીક ઠીક સારું. એનું કારણ એ, આ એને આધારે કહું છું કે 1893 એ વડોદરા આવ્યા અને 94 બંકિમચંદ્ર એ શરીર છોડી દીધું. એ સંદર્ભમાં શ્રી અરવિંદે બંગાળી માસિકમાં બંકિમચંદ્ર ઉપર લેખોની હારમાળા કરી છે, જે હવે તો પુસ્તિકા રૂપે મળે છે. તે બંગાળીમાં લખ્યું હતું એમણે, અને બંકિમચંદ્રને એટલા વાંચ્યા હતા અને પચાવ્યા હતા કે લેખમાળા લખી શકે. એટલે બંગાળી જાણતા હતા. હું માનું છું કે વાતચીતનું બંગાળી એની અમને જરૂર છે, એના શિક્ષણની. એટલે એમણે કલકત્તા ગયા અને આ ઈચ્છા પ્રદર્શિત કરી કે મારે બંગાળી શીખવું છે, અને દિનેન્દ્રનું નામ સૂચવવામાં આવ્યું. દિનેન્દ્રની સાથે એ બાબતે વાત પણ કરવામાં આવી, અને દિનેન્દ્ર સંમત પણ થયા. એ વખતના એમના સંસ્મરણોમાં એવું લખે છે કે શ્રી, જો એક વસ્તુની સ્પષ્ટતા કરી દઉં, એ સમયે શ્રી અરવિંદ જુદા જુદા નામોથી ઓળખાતા, અરબિંદો ઘોષ, ગુજરાતમાં અરવિંદ ઘોષ અથવા એજી ઘોષ અથવા એજી, અને પરિવારના મોટેરાઓ એમને ઓરો કહીને પણ બોલાવતા, અને આમ અરવિંદ બાબુ તરીકે પણ એમનો ઉલ્લેખ થતો. પણ આપણે કન્સિસ્ટન્સી ખાતર પહેલેથી છેલ્લે સુધી શ્રી અરવિંદ શબ્દનો પ્રયોગ જ કરીશું. તો એ સંસ્મરણમાં લખે છે કે મારે શ્રી અરવિંદને બંગાળી શીખવાડવાનું છે, એ વિચાર માત્રથી મારા હૃદયના ધબકારા વળી ગયા. જો એક બીજી પણ વાત સાથે સાથે કરી દઉં, પછી આમ આગળ જઈએ. આ વખતે મેં શ્રી અરવિંદના દર્શનનો કે યોગનો કોઈ વિષય લઈ અને એની છણાવટ કરી નથી. અત્યાર સુધી આપણે એ રીતે કરતા આવ્યા છીએ. એનું કારણ એ કે એની પુષ્કળ વાતો થઈ છે. શનિવારના સાવિત્રીના વ્યાખ્યાનોમાં, રવિવારના લેટર્સ પરના વિવરણમાં, અને સોમવારોના વાંચનોમાં પણ એ ચાલુ જ છે વધતા ઓછા પ્રમાણમાં. પણ આ બધા ખાસ કરીને યોગના સિદ્ધાંતો એને આચરણમાં મૂકનાર કોઈ વ્યક્તિ કેવા હશે? એ બધાનું મૂર્તિમંત સ્વરૂપ એવા કોઈ વ્યક્તિ કેવા હશે? એવી જિજ્ઞાસા આપણને સ્વાભાવિક રીતે થાય, જે ભગવદ્ ગીતામાં અર્જુનને થઈ હતી. અને શ્રી કૃષ્ણને એમણે પૂછ્યું હતું કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સ્થિત દેહી કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે, કેવી રીતે ઉઠે બેસે, કેવી રીતે વ્યવહાર કરે? તો આપણને આ સંસ્મરણોમાંથી શ્રી અરવિંદના વલણો, અભિગમો, વિચારો, વાણી, વ્યવહાર જુદી જુદી પરિસ્થિતિઓમાં એમના પ્રતિભાવો, જુદી જુદી વ્યક્તિઓ સાથે ના એમના વ્યવહારો, આ બધું આ સંસ્મરણોમાંથી ઉભરી આવે છે. એટલે આજે આ વિષય પસંદ કર્યો છે અને એમાંથી પ્રેરણા લઈને એક રતિભારનું આચરણ પણ જો આપણે કરીશું તો મને એમ લાગશે કે આ વાર્તાલાપો સાર્થક થયા છે. તો દેવેન્દ્ર કુમાર કહે છે કે મને એ વિચારે મારા હૃદયના ધબકારા વધી ગયા કે શ્રી અરવિંદને મારે બંગાળી ભણાવવાનું છે. કોણ શ્રી અરવિંદ? ઇંગ્લેન્ડના આઈસીએસ ટોચના બૌદ્ધિક અને કેમ્બ્રિજમાં ગ્રીક લેટિનમાં રેકોર્ડ માર્કનો રેકોર્ડ ધરાવનાર અને એવો રેકોર્ડ કે જે આજ લગી તૂટ્યો નથી, આમાં આવા પ્રખર ભાષાવિદને મારે બંગાળી ભાષા શીખવાડવાની છે. શિરવાય કહે છે કે મેં મનમાં એમનું એક કાલ્પનિક ચિત્ર દોર્યું. કેવા હશે શ્રી અરવિંદ? કઈક આવું એ ચિત્ર હતું. ઊંચો પહોળો દેહ હશે, ટાઈ સહિત સૂટ પહેરતા હશે, પગમાં પાશ્ચાત્ય ઢબના બૂટ મોજા હશે, માથે હેટ હશે, ચશ્મા પહેરતા હશે અને ચશ્માની પાછળથી કરડાકી ભરી નજરે લોકો સમક્ષ જોતા હશે. સ્ટાઇલિશ ઇંગ્લિશ બોલતા હશે અને સમગ્રતયા એક ભયંકર રીતે ડરામણું વ્યક્તિત્વ હશે. દેવેન્દ્ર કહે છે કે મુલાકાત ગોઠવાઈ મારી અને એમની, હું એમને મળવા ગયો. એમનું પહેલું દર્શન, એની પહેલી જ ક્ષણે મારું આખું કલ્પના ચિત્ર પત્તાના મહેલની માફક તૂટી પડ્યો. મેં કેવા શ્રી અરવિંદને જોયા? એકદમ એકવડા બાંધાનો, લાક્ષણિક રીતે બંગાળીનો જે વર્ણ હોય છે એવો શ્યામ વર્ણ, શરીર પર શીળીના અત્યંત આછા છાંટા ડાઘ, ધોતી ખમીસ અને ટૂંકો ટાઈટ કોટ પહેરેલો, એ જમાનાનો ના ભારતીયોનો આ બહુ સામાન્ય પોશાક, પગમાં જૂની ઢબના ભારતીય પગરખાં, કદાચ સપાટ અથવા મોજડી હશે, અમદાવાદની મિલની ધોતી જેનું કાપડ અત્યંત જાડું અને બરછટ હતું, એ ધોતીની કિનાર સાવ અનાકર્ષક વચ્ચેથી સેથો પાડેલો, બે બાજુ સરખા પ્રસરતા વાળ, લાંબા વાળ, એકદમ મુલાયમ. અને પવનની સહેજ લહેરકી આવે તો ફરફરી ઉઠતા એવા એમના વાળ. આંખો એકદમ મૃદુ અને સ્વપ્નિલ, સોફ્ટ એન્ડ ડ્રીમી આઈસ. વાતચીત થઈ એમની સાથે, છેવટનું સ્વરૂપ પાઈ ગયું, નક્કી થઈ ગયું કે મારે એમને બંગાળી ભણાવવાનું. એ જ્યારે વડોદરા પાછા આવ્યા ત્યારે દિનેન્દ્ર પણ એમની સાથે હતા, અને એ જ્યાં રહેતા હતા એ જ ઘરમાં એમને રહેવાનું કહેવામાં આવ્યું. એમને માટે જુદા ઓરડા ફાળવી આપવામાં આવ્યા. જો મેં તમને કહ્યું ને, વાતચીત શીખવી હતી એમને, એટલે ત્યાં ને ત્યાં વ્યક્તિ રહેતી હોય તો એની સાથે વાતચીતના સંબંધનો અવકાશ સૌથી વધારે રહે. દિનેન્દ્ર નોંધે છે, હવે જુઓ સહવાસ શરૂ થયો, અને અંગ્રેજીમાં એક કહેવત છે, ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. નિકટના પરિચયમાંથી ધિક્કાર ઉદ્ભવે છે. આપણે જોઈશું એ કહેવત સદંતર ખોટી પડી આ નિકટતામાં, આ સહવાસમાં. સંસ્કૃતમાં પણ એમ કહેવાય છે, અતિ પરિચયાદ અવજ્ઞા. અત્યંત નિકટનો પરિચય થાય એટલે વ્યક્તિની અવજ્ઞા શરૂ થઈ જાય, એની ઉપેક્ષા શરૂ થઈ જાય, એની અવહેલના શરૂ થઈ જાય. એ વાક્ય પણ આ સંબંધોમાં તદ્દન ખોટું પડ્યું. પણ ભર્તૃહરિનો એમના નીતિ શતકમાં એક શ્લોક છે, એનો અર્ધો ભાગ એ અહીંયા બરાબર સાચો પડે છે. શ્લોક આ પ્રમાણે છે, આરંભ ગુરુવી ક્ષયણી ક્રમેણ લઘવી પુરા વૃદ્ધિમતી ચ પશ્ચાત દિનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયેવ મૈત્રી ખલ સજ્જનાનામ. દુષ્ટોની મૈત્રી કેવી હોય અને સજ્જનોની મૈત્રી કેવી હોય એની વાત આ નાનકડા શ્લોકમાં એક સરસ ઉપમા આપી અને ભર્તૃહરિએ કરી. દુષ્ટોની મૈત્રી કેવી હોય? દિવસના પૂર્વાર્ધના પડછાયા જેવી, એની છાયા જેવી. અને પૂર્વાર્ધનો પડછાયો કેવો હોય? શરૂઆતમાં એકદમ લાંબો ને મોટો, અને સૂર્ય જેમ જેમ ઉપર ચડતો જાય તેમ તેમ એ પડછાયો ઊંકો અને નાનો થતો જાય, અને બપોર સુધીમાં તો લગભગ નષ્ટ થઈ જાય, નામ નો રહે. તો દુષ્ટોની મૈત્રી આવી શરૂઆતમાં બહુ મોટી ઘનિષ્ઠ લાગે અને પછી તૂટી પડે લગભગ. સજ્જનોની મૈત્રી કેવી? દિવસના ઉત્તરાર્ધની છાયા, પડછાયા જેવી, કે જે શરૂઆતમાં એકદમ નાનો હોય અને પછી જેમ જેમ સૂરજ ઢળતો જાય તેમ તેમ એ છાયા મોટી ને મોટી થતી જાય, લાંબી ને લાંબી થતી જાય. તો સજ્જનની મૈત્રી શરૂઆતમાં નાની અને પછી ઘનિષ્ઠ મોટી બને છે. તો આ મૈત્રીનું સ્વરૂપ આવું હતું એટલું જ નહીં, આનાથી વિશેષ હતું. હું કહું છું હમણાં દિનેન્દ્ર કુમાર કહે છે એના સંસ્મરણોમાં કે એકદમ ટૂંકા સમયમાં જ મને ખ્યાલ આવી ગયો કે દુનિયાવી માણસમાં સામાન્ય રીતે જે સ્વાર્થ વૃત્તિ હોય છે, જે જબરજસ્ત મહત્વાકાંક્ષાઓ હોય છે, જે કેટલીક વાર નીચતા, કુટિલતા, હલકટાઈ, કૂડ કપટ આ બધું હોય છે, એમનું કશું જ શ્રી અરવિંદમાં નહોતું. અત્યંત સરળ અને ખાલસ વ્યક્તિત્વ, બાળકના જેવું નિખાલસ અને નિર્દોષ હાસ્ય, એટલે થોડા સમયમાં મને એવું લાગ્યું કે આ માણસ આ મર્ત્યલોકનો માનવી નથી. આ તો સ્વર્ગનો કોઈ શાપિત દેવ છે જે પૃથ્વી ઉપર આવી પડ્યો છે અને એ ભારતમાં શા માટે દેશવટો પામ્યો અને બંગાળમાં શા માટે દેશવટો પામ્યો એટલે એ તો માત્ર પરમાત્મા જ જાણે, પણ આ મનુષ્ય નથી, દેવ છે. જુઓ, છેક 1898 થી 1900 ના 2 વર્ષના ગાળા દરમિયાન, અને તે પણ શરૂઆતમાં જ 1899 ગાળામાં, કદાચ શ્રી અરવિંદમાં દેવત્વ જોનાર આ પહેલી વ્યક્તિ હતા. ક્યાં દેવ પુરુષ! એટલે મૈત્રી ભર્તૃહરિ કરે, ભર્તૃહરિ કહે છે વધી એટલું જ નહીં, પણ આરંભની મૈત્રી પાછળથી ભક્તિમાં પલટાઈ ગઈ. ફ્રેન્ડશીપ ટર્ન્ડ ઇન ટુ ડિવોશન ઓન ધ પાર્ટ ઓફ દિનેન્દ્ર. તો કેવું વ્યક્તિત્વ હશે એની આપણે કલ્પના કરી શકીએ. અને એમણે આજે નોંધ્યું છે ને કે મહત્વાકાંક્ષાનું નામ નિશાન નહીં. એ સંદર્ભમાં એક વાત, એમ એક પ્રસંગ એમણે નોંધ્યો છે જે નવો નથી. આજીવન વૃત્તમાં એ નવો નથી, પહેલાના બાયોગ્રાફર્સે પણ નોંધેલો છે, પણ એટલો અદ્ભુત પ્રસંગ છે અને એટલો બધો પ્રેરણાદાયી છે કે જેનો ઉલ્લેખ કર્યા વિના હું રહી શકતો નથી. દેવેન્દ્ર કહે છે કે આ માણસને નહીં પૈસો કે નહીં પદ કે નહીં પ્રતિષ્ઠાની ખેવના, બિલકુલ ખેવના નહીં. નહીં તો સામાન્ય રીતે જ્યારે માણસ આટલો બધો પ્રતિભા સંપન્ન હોય ત્યારે એની મહત્વાકાંક્ષાઓ આભને અડતી હોય, પણ નહીં પૈસાની, નહીં પ્રતિષ્ઠાની, નહીં પદની. અને નિનંદર કહે છે કે હું એની સાથેના બધા અમલદારોને જોઉં તો હું જોઈ શકતો કે એ લોકો મહારાજાનો સંપર્ક થાય એ તકની રાહ જોઈને બેસતા, અને તક જો ન મળે થોડા સમય સુધી તો તક ઊભી કરીને પણ મહારાજાને મળતા, જેથી કરી પોતે મહારાજાની નજર મારે, મહારાજાની ગુડ બુક્સ મારે, અને પરિણામે પછી ઉપરનું પદ આવે, એની સાથે વધારે પૈસો આવે, એની સાથે પ્રતિષ્ઠા આવે. શ્રી અરવિંદ નામાનું કશું જ કરતા નહીં. એટલું જ નહીં, દિનેન્દ્ર નોંધે છે કે કેટલીક વાર એવું થતું કે મહારાજા નો સેવક એમની ચિઠ્ઠી લઈને આવે, જેમાં શ્રી અરવિંદને ચા માટે કે એવી એવા કોઈ હેતુ માટે નિમંત્રણ આપવામાં આવ્યું હોય. તો ક્યારેક ક્યારેક શ્રી અરવિંદ એના ઉપર જ નાનકડી નોટ લખી દેતા કે આમંત્રણ માટે આભાર, પણ હું અત્યંત મહત્વના કામમાં સખત વ્યસ્ત છું, તેથી આવી શકું એમ નથી, તો ક્ષમા કરશો. અને દિનેન્દ્રને ભારે આશ્ચર્ય થતું કે મહારાજાના આમંત્રણને આવી રીતે કોઈ માણસ પાછું ઠેલી શકે. એટલે એમનાથી એકવાર રહેવાયું નહીં અને પૂછ્યું એમને કે બીજાઓ જ્યારે આ પ્રમાણે કરે છે પૈસો પદ પ્રતિષ્ઠા માટે, ત્યારે તમે આવેલું આમંત્રણ પાછું ઠેલી દો છો, આ કેવું, સમજી નથી શકતો. શ્રી અરવિંદનો અત્યંત ટૂંકો પણ આપણા આપણે બધાએ હૃદયમાં કોતરી રાખવા જેવો જવાબ. આ બધામાં સાચા સુખ શાંતિ નથી. જુઓ, 93 વર્ષની ઉંમરે 3 ને 5 એટલે 22 ને 5 27-28 વર્ષની ઉંમર હશે શ્રી અરવિંદ. અને એ વખતે ભારી વાણીમાં નહીં પૈસાની આસક્તિ, નહીં પદની આસક્તિ કે કામના, નહીં પ્રતિષ્ઠાની, અંદર સંપૂર્ણ નિષ્કામતા અને સંપૂર્ણ અનાસક્તિ અને આંતરિક વૈરાગ્ય આ બધી વસ્તુઓ તરફ. આ બધું સિદ્ધ કરતા માણસોને, સાધકોને જન્મોના જન્મો વીતે એ શ્રી અરવિંદ સહજ રીતે પોતાની અંદર લઈને આવ્યા હતા. એટલે કેટલાક બાયોગ્રાફર્સ એમ કહે છે કે હી વોઝ અ બોર્ન યોગી. તો આવા પ્રસંગોએ આપણને ખ્યાલ આવે કે હા, ખરેખર હી વોઝ અ બોર્ન યોગી, જન્મજાત યોગી હતા. દિનેન્દ્ર કુમાર સંસ્મરણોમાં કેટલીક સરસ વાતો, ભાળવી, રમૂજી અને પ્રેરણાદાયી કે છે કે અમારો રસોઈયો એવો હતો કે ઘણી બધી વાર બિલકુલ ખાઈ ન શકાય એવા ખરાબ સ્વાદવાળી રસોઈ બનાવતો. મોટે ભાગે મહારાષ્ટ્રીયન અથવા ગુજરાતી રસોઈઓ હશે. બીજી એક જગ્યાએ કેઝ્યુઅલ રેફરન્સ કરતા શ્રી અરવિંદે કહ્યું છે કે સખત તીખી અને સખત તેલવાળી રસોઈ. દિનેન્દ્ર કુમાર કહે છે કે ગમે એવી બેસ્વાદ રસોઈ થઈ હોય, પણ શ્રી અરવિંદજી પીરસવામાં આવ્યું હોય એ તદ્દન શાંતિથી બધું જ ખાઈ જતા, અને દિલેન્દ્ર કહે છે કે મેં ક્યારેય પણ એમને રસોઈ બાબતે રસોઈયા સમક્ષ પોતાની નારાજગી અભિવ્યક્ત કરતા કે હળવો સુદ્ધા ઠપકો આપતા મેં જોયા નથી. પણ દિનેન્દ્રનાથને બિચારાને ભારે તપ કરવું પડતું હશે. એટલે પછી જ્યારે એ લોકો કલકત્તા ગયા વડોદરાથી, ત્યારે કદાચ દિનેન્દ્રનાથના કહેવાથી જ વડોદરાનો કોઈ કલકત્તાનો બંગાળી રસોઈયો કોઈ નક્કી કરવામાં આવ્યો, બંગાળના કોઈ ગામડાનો હતો. અને એ લોકો પાછા આવ્યા ત્યારે એને પોતાની સાથે લઈ આવ્યા, અને દિનેન્દ્રનાથ એમ થયું કે ચાલો એક મોટી સમસ્યા ઉકલી ગઈ. પણ એ નોંધે છે કે મને બે ત્રણ દિવસમાં જ ખ્યાલ આવી ગયો કે અમે ઉળમાંથી ચૂલમાં પડ્યા છીએ. આ માણસને રસોઈનો કક્કો આવડતો નથી, અને જુદા પ્રકારની પણ બેસવા જ રસોઈ ચાલુ જ રહી, અને શ્રી અરવિંદનું પેલું વલણ પણ ચાલુ જ રહ્યું, જે કઈ મુકાયું હોય શાંતિથી બધું જ ખાઈ જવાનું, રસોઈયાનું કશું જ કહેવાનું નહીં. એમ કહે છે કે આ બિનાવડત તો હતી જ, એની ઉપરાંત એકદમ આળસુ માણસ હતો. એટલે કોઈ શીખવાની કે સુધરવાની કોઈ એના કોઈ પુરુષાર્થો જ નહીં, પ્રયત્નો જ નહીં. હવે એકવાર ઇંગ્લેન્ડના કોઈ પરિચિત વ્યક્તિ શ્રી અરવિંદના એ વડોદરા આવ્યા, અને શ્રી અરવિંદ એમને પોતાને ત્યાં જમવા નિમંત્રણ આપ્યું, અને દિનેન્દ્રને ખબર એટલે રસોઈયાને કહ્યું કે આવી રીતે મહેમાન આવવાના છે, ઇંગ્લેન્ડમાં રહે છે. એટલે પેલો કહે કે સાહેબ, હું કહું ને એ સામગ્રી તમે મને લાવી આપો, પછી જો હું કેવી રસોઈ બનાવું છું. પહેલા બંગાળી વાનગીઓના બે ચાર વાનગીઓના નામ પણ બોલી ગયો. દિનેન્દ્ર કહે છે કે એને જેટલી જેટલી સામગ્રી મંગાવી એ બધી સામગ્રી વ્યવસ્થિત રીતે હું લઈ આવ્યો, અને એને રસોઈ બનાવી. જમવા બેઠા દિનેન્દ્ર કહે છે, ન તો મહેમાન કશું ખાઈ શક્યા, ન યજમાન ખાઈ શક્યા, લગભગ ભૂખા ઉભા થઈ જવું પડે એવી ખરાબ રસોઈ એને બનાવી. દિનેન્દ્ર પોતાનો ગુસ્સો ઠાલવે છે, કહે છે કે બીજો કોઈ માલિક હોત ને તો મહેમાનના ગયા પછી આ રસોઈયાને એમણે જોડી નાખ્યો હોત. કે છે તે સ્કોલ્ડેડ શબ્દ નથી વાપર્યો, એમનો પોતાનો જોડી થ્રેશ શબ્દ વાપરો છે. યુ હેવ બીન થ્રેશ્ડ. પણ મહેમાનને ગયા પછી આ રસોઈયાની આવડત અવતરણ ચિહ્નોમાં એના પર શ્રી અરવિંદ ખડખડાટ અસી પડ્યા. તો જો એમનું જે પહેલેથી જે વલણ કે કોઈ પણ વસ્તુની અંદર ખૂંચી નહીં જવાનું, એક તટસ્થતા રાખી અને સાક્ષી ભાવે આખી ઘટનાને જોવાની અને એમાંથી જે રમૂજ પેદા થાય એને માણવાની, એટલે એમને માટે તો આ રમૂજનો પ્રસંગ હતો. હવે આ રસોઈયો એકવાર બગીચાની અંદર કોઈ ઝાડ નીચે પડ્યો બંગાળીમાં એક ગીત ગાતો હતો. હવે દિનેન્દ્ર કહે છે કે જેવી એની રસોઈ એવું જ એનું ગળું કહે, ઘોઘરા અવાજે, તદ્દન બેસુરા અવાજે એ ગાતો હતો. અને એના એનો જે ગુજરાતીમાં એ બંગાળી ગીત હતું, એનો અર્થ એવો હતો કે હે કોયલ, તું મારી પ્રિયતમા પાસે જા. કદાચ જે કવિએ લખ્યું હશે મેઘદૂતની અસર તળે લખ્યું હશે, મેઘને બદલે અહીંયા કોયલને મૂકી દીધી. હવે શ્રી અરવિંદે આ ગીતનું આ પંક્તિ સાંભળી અને હૃદય દ્રવી ગયું, કરુણાળુ દયાળુ હૃદય દ્રવી ગયું. દિનેન્દ્રને કહે કે આ માણસ અહીંયા દુઃખી છે, એના સ્વજનો અહીંયા નથી ને, ઇજરાય છે. કે જો પેલું બધું જાણે એમ કોઈ અસ્તિત્વ જ નહોતું, પણ આ જે હ્યુમન એલિમેન્ટ એના ઉપર એમનો આખો ભાર. એટલે પછીની જ્યારે મુલાકાત કલકત્તાની લીધી ત્યારે એને સાથે લઈ ગયા. અને નિરેન્દ્ર કહે છે કે એની પ્રિયતમા સાથેના મિલન માટે કોયલની જરૂર ના રહી. તો આ થોડીક રસોઈ અને સ્વાદની બાબતમાં જે નવી સામગ્રી અમે મૂકી છે, હવે દિનેન્દ્રનાથ સંસ્મરણો છે. કે છે કે જેવો રસોઈયો એમને મળ્યો હતો એનાથી પણ ચડી જાય એવો નોકર મળેલો. દિનેન્દ્ર કહે છે જો બીજા કોઈને ત્યાં હોય ને તો ત્રણ દિવસ પણ ન ટકે. હુ હેવ બીન ઇમિડિયેટલી ડ્રીવન આઉટ. પણ શ્રી અરવિંદ ને ત્યાં હતો, કશું જ કહે નહીં. શ્રી અરવિંદ કોઈ બાબતમાં ટોકે નહીં. એટલે આને થોડું ચડ્યું આગે, બેફિકર થઈ ગયો અને થોડોક ઉદ્ધત પણ, વસ્તુઓને લાઇટલી લે, ગંભીર વસ્તુઓને પણ. અને એનું વર્તન લગભગ અનાદરની કક્ષાએ પહોંચી ગયું, છતાં શ્રી અરવિંદે એને કશું કર્યું નહીં. કે છે એકવાર મેં એને એક પૈસો આપ્યો અને કહ્યું કે લીંબુ લઈ આવો બજારમાંથી. લઈ આવ્યો લીંબુ અને મેં જોયું તો લીંબુની ગુણવત્તા સારી નહોતી, એકદમ નાના નાના કદમાં અને સંખ્યા પણ લીંબુની ઓછી પ્રમાણમાં હતી. એટલે મને તરત ખ્યાલ આવી ગયો કે આ માણસ અડધા પૈસાના લીંબુ લાવ્યો છે ને અડધો પૈસો ખાઈ ગયો છે. જો આપણે 1898ની વાત કરીએ છીએ જ્યારે અડધા પૈસાના સંખ્યાબંધ લીંબુ આવતા. કે છે મેં કશું કહ્યું નહીં એને, પણ બીજી વાર લીંબુ લાવવાના થયા ત્યારે હું પોતે ગયો બજારમાં અને સારી ક્વોલિટીના મોટી સાઈઝના ઘણા બધા લીંબુ એક પૈસામાં લઈ આવ્યો અને એને બતાવ્યા કે જો આ એક પૈસામાં કેવા લીંબુ હું લાવ્યો છે, કેટલા છે ને કેવા છે. આમ તદ્દન નગરો માણસ ઠંડ કલેજે એણે એમ કહ્યું કે સાહેબ, પણ મારા લીંબુ તો નાના હતા એટલે મોંઘા જ હોય ને. અને એ વખતે શ્રી અરવિંદ ત્યાંથી પસાર થતા હશે, એણે આ સાંભળ્યું ને તો ખડખડાટ ફરીથી હસી પડ્યા. હવે છેલ્લી એક વાત કહી અને આજનો વાર્તાલાપ હું પૂરો કરું. દિનેન્દ્ર શ્રી અરવિંદને બંગાળી શીખવાડવા માટે આવ્યા હતા, એ વાત બરાબર. અને કેટલીક વાર હવે શું થતું કે વાતચીત તો જાણે કરતા હશે, પણ કેટલુંક બંગાળી, કદાચ તળપદી બંગાળીમાં લખાયેલું કેટલુંક સાહિત્ય એમ મળેલા જીવ ને એવું એમાં જે તળપદી ગુજરાતી છે એવું એવું કેટલું કેટલું બંગાળી સાહિત્ય કેટલું કેટલાક પુસ્તકો એ શ્રી અરવિંદ એમને સમજવામાં તકલીફ પડતી હતી. અને એવું એવા કોઈ પણ પેસેજીસ હોય તો દિનેન્દ્રનું કામ શું કે એને વાંચી અને એનો અંગ્રેજી અનુવાદ કરી આપે શ્રી અરવિંદને, અને એ રીતે શ્રી અરવિંદ એને સમજે. દિનેન્દ્ર નોંધે છે કે આમ કરતા કરતા અનુવાદ કરવાની એક અદ્ભુત હથોટી મારી પાસે આવી ગઈ. હું અનુવાદ નિષ્ણાત જેવો થઈ ગયો. અને પાછળથી એમણે પુષ્કળ અંગ્રેજી નોવેલ્સનું બંગાળી ભાષાંતર કર્યું હતું, ખાસ કરીને ડિટેક્ટિવ નોવેલ્સ અને થ્રિલર સંખ્યાબંધ નોવેલ્સ એમણે. તો એનું શ્રેય આ શ્રી અરવિંદ સાથેના સહવાસને જાય છે. એટલે કદાચ 2 વર્ષના ગાળા દરમિયાન થોડું ઘણું બંગાળી આ શીખવાડીને ગયા હશે, પણ ઘણું બધું શીખીને શ્રેણી પાસે ઘણું બધું ઇંગ્લિશ શીખી તર્જુમાની ની હથોટી મેળવી અને એ 2 વર્ષ પછી પાછા કલકત્તા ગયા. અહીંયા આપણે અટકીએ, 5 મિનિટનું નાનકડું ધ્યાન કરીએ.